શ્રી ગાંધી સ્વામી નું શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ના 9મા અધિકાર ના પૃષ્ઠ 318 અને 319 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન.
નમો ડોયે સૌ હરિયંતાણમ, નમો ડોયે સૌ સિદ્ધાણમ, નમો ડોયે સૌ આયુર્યાન, નમો ડોયે સૌ ઉજ્જાયણમ, નમો ડોયે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન યો મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ. સ્મરણ સ્વાનુભૂત્યા ચાસ્તિ ચિત સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિદાતા.
મોક્ષ માર્ગ પ્રકાશ એનો 9મો અધ્યયન ચાલે છે. પ્રશ્ન કરીને પ્રશ્ન લઈએ. એ તો છે, એ તો આમ છે પણ આપણે પણ આમાં નવામાં નથી નહીં છે ને, નવામાં કેમ નથી નહીં છે એમ. આમાં તો છે મગજમાં હતું કાલે, આ કેમ ના આવ્યું. તત્વાર શ્રદ્ધાનું હે તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શનમ એમ આચાર્ય મહારાજ નું કથન છે. તો તત્વાર શ્રદ્ધાન વિપરીત અભિનિવેશ રહીત થતા સમ્યક દર્શન થાય. તો અહિયાં શિષ્ય નો પ્રશ્ન છે કે તમે તો તત્વાર સાત કહ્યા, તત્વાર તો અનંત છે પ્રશ્ન, અને તે બધા સામાન્ય અપેક્ષાએ સંક્ષેપમાં જીવ ને અજીવ માં બધા ગર્ભિત થાય છે ત્યારે બે જ કહેવા હતા, અથવા વિશેષ કહેવા હોય તો અનંત કહેવા હતા. ટૂંકામાં કહેવું હોય તો જીવ ને અજીવ બે માં સાત સમાઈ જાય, બધું સમાઈ જાય છે. વિશેષ કહેવું હોય તો અનંત પદાર્થ ને અનંતપણે ભગવાને દીખાય એમ અનંત કહેવું. પણ આશ્રયવાદી તો જીવ અજીવ ના વિશેષો છે. આશ્રવ સંવર નિદ્રા બંધ ને મોક્ષ એ તો જીવની પર્યાય ને અજીવની પર્યાય છે, એ કઈ જીવ અજીવ થી જુદા નથી. તો તેમને જુદા જુદા કહેવાનું શું પ્રયોજન? આ પ્રશ્ન જો એ પદાર્થ શ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન હોત, પદાર્થ શ્રદ્ધાન કરાવવાનું પ્રયોજન નથી કે પદાર્થ છે એટલું નહીં, તો સામાન્યપણે ને વિશેષપણે જેમ સર્વ પદાર્થ નું જાણવું થાય તેમ જ કથન કર. પણ એ પ્રયોજન તો અહીં છે નહીં. હવે અહીંયા મુખ્ય હાથ કેમ કહ્યા? સામાન્ય બે ન કહ્યા, વિશેષ અનંત ન કહ્યા. સામાન્યમાં જીવ અજીવ બે ન કહ્યા, વિશેષમાં અનંત ન કહ્યા, અને હાથ જ કહ્યા, એનું શું કારણ? અહીં તો મોક્ષનું પ્રયોજન છે. આત્માની આનંદ પૂર્ણ આનંદ શા પ્રગટ થાય તે પ્રયોજન છે. જેનો પ્રયોજન એક છે, આત્માની પરમ પવિત્ર શુદ્ધ દશા, મોક્ષ કયો નિજ શુદ્ધતા, પોતાનો શુદ્ધ સ્વભાવ એ વસ્તુમાં છે, એવી જ જેની દશા પર્યાય હાલત અનંત અનંત પૂર્ણ શુદ્ધ પ્રગટ થાય એનું નામ મોક્ષ. એ મોક્ષનું પ્રયોજન અહીંયા છે. તત્વા શ્રદ્ધાન કરાવવામાં એટલું તત્વા છે, શ્રદ્ધા પદાર્થ છે એટલી પ્રયોજન નથી. એક વાર તેથી જે સામાન્ય અથવા વિશેષ ભાવોનું શ્રદ્ધાન કરતા મોક્ષના પ્રયોજનમાં સામાન્ય ટૂંકામાં સમાન દર તરીકે અને વિશેષ અવસ્થા સામાન અને જે વિશેષ દશાનું શ્રદ્ધાન કરતા મોક્ષ થાય, તથા જેના શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તેનું જ નિરૂપણ અહીં કર્યું છે. બરાબર હે? જીવ જીવ એ બે તો ઘણા દ્રવ્યોની એક જાતિ અપેક્ષા એ સામાન રૂપ તત્વ કયા? આત્મા અને શરીર આદિ જળ એ બે તત્વો ઘણા દ્રવ્યોની એક જાતિ અપેક્ષા એ સામાન સંક્ષિપ્તમાં બે કયા? એ બંને જાણતા, એ બંને જાતિ જાણતા આત્માને સ્વપરનું સિદ્ધાંત થાય. જીવને અજીવ જાણતા આત્માને સ્વનું અને પરનું સિદ્ધાંત થાય. ત્યારે પોતે પોતાને પરથી ભિન્ન જાણી ભગવાન આત્મા પોતે સ્વ અને શરીર કર્મ વાણી મન કુટુંબ કબીલો પર એ બધા પોતે અને પોતાથી પર એને ભિન્ન જાણી પોતાના હિતને અર્થે પોતે પરથી ભિન્ન છે માટે મારા હિતને માટે પોતાનું હિત એને માટે મોક્ષનો ઉપાય કરે. મોક્ષનો ઉપાય કરે કહો કે મોક્ષનો માર્ગ કરે કહો. જો મોક્ષ નામ છૂટવાનો ઉપાય કરે, જો સ્વજીવ અને પર અજીવ એમ બેને ભિન્ન ભિન્ન તરીકે જાણે તો સ્વાત્માના હિતને માટે રાગાદી પુનપાપના વિકારી ભાવોથી છૂટવાનો ઉપાય કરે. સમજાય છે? સાહેબ, મોક્ષને માટે મોક્ષનો ઉપાય કરે અને પોતાથી ભિન્ન પરને જાણે. શરીર કર્મ આદિ તો પર વસ્તુ, સ્ત્રી કુટુંબ આદિ, ત્યારે પરદ્રવથી ઉદાસીન થઈ. પરદ્રવમાં તો બધું આવ્યું, શરીર દેવ ગુરુ શાસ્ત્ર બધા પરદ્રવ છે. એ આત્માથી પર વસ્તુ ભિન્ન, જયારે પરને પોતાથી ભિન્ન જાણે ત્યારે પરદ્રવથી ઉદાસીન થઈ. પરદ્રવથી મારે કાંઈ કામ નથી, એ પરદ્રવથી મારે કાંઈ પ્રયોજન નથી એમ પરથી ઉદાસીન થઈ રાગાદી છોડી દેખો. પરદ્રવના લક્ષ્ય, પરદ્રવના સંબંધમાં અશુભ ને શુભ રાગ જે પરદ્રવના સંબંધે થતા એ રાગાદી છોડી, એ અશુભ ને શુભ રાગાદી છોડી. કેમ? શુભ ને શુભ રાગ નું નિમિત્ત પરદ્રવ છે. પરદ્રવ ને જયારે પોતાથી ભિન્ન જાણ્યા એટલે પરદ્રવના સંબંધે થતા શુભાશુભ રાગ એને ભિન્ન જાણ્યા એટલે એના તરફનો રાગ દ્વેષ કરવો રહ્યો નહીં. એ પરદ્રવ તો છૂટા જ પડ્યા, છોડવું છે ક્યાંય તો ભિન્ન જાણવું એટલું એને છોડવું નથી. ભિન્ન વસ્તુ છોડવી નથી તો ફેર છૂટી જ પડી છે. ભિન્ન દ્રવ જાણે કે આ શરીર આદિ પર છે, દેવગુરુ શાસ્ત્ર પર છે, સ્ત્રી કુટુંબ પર છે, તો પરથી ઉદાસીન થઈ, પરથી લક્ષ છોડી, પરથી ઉપેક્ષા કરી, રાગાદી છોડી. જેવો ભાષા શુભ ને અશુભ રાગાદી છોડી, પરદ્રવ તરીકે પરને જાણે, સ્વદ્રવ તરીકે સ્વને જાણે, તો સ્વદ્રવના આત્માના હિતને માટે રાગ દ્વેષાદી છૂટવાનો ઉપાય મોક્ષનો કરે એમ કહ્યું અહીંયા. અને પરદ્રવને પર તરીકે ભિન્ન જાણે ત્યારે પરદ્રવના સંબંધે શુભ અશુભ રાગ જે થતા એ શુભાશુભ રાગ છોડી. એટલો અશુભ રાગ છોડી એમ નહીં. સમજાય છે? કાંઈ એ જોણ ગયા શું આ કહ્યું? જો રાગાદી છોડી એટલે એમાં અશુભ છોડીને શુભ ને રાખીને અમે છીએ. નીચા પ્રશ્ન છે છૂટવાની દ્રષ્ટિમાં. સમ્યક દર્શનમાં તો શુભાશુભ રાગ ભાઈ છોડવા જેવા છે એવી પહેલી પ્રતીત છે. આવી નહીં છૂટે નહીં કોઈ દી. આત્મા જ્ઞાન મૂર્તિ છે. શુભ ને અશુભ રાગ બે હે છે, છોડવા જેવા છે, નાશ કરવા જેવા છે એવી દૃષ્ટિ ન થાય ત્યાં સુધી એને આશ્રમની પણ શ્રદ્ધા નથી, એને આત્માની પણ શ્રદ્ધા અને મોક્ષની શ્રદ્ધા નથી. સમજાય છે? કાંઈ પોતાને હિતને જાણી, પોતાને પોતાનું સ્વરૂપ જાણી, પોતાના હિતને અર્થે મોક્ષનો માર્ગ કરે, ઉપાય કોક માર્ગ કરે, અને પોતાથી ભિન્ન પરને જાણે, ત્યારે પરદ્રવથી ઉદાસીન થઈ એમ કહ્યું છે. પરદ્રવથી કંઈ પણ મને લાભ થાય કે નુકસાન થાય એ વાત પરદ્રવ ભિન્ન જાણ્યા એમાં રહેતી નથી. સમજાય છે? કાંઈ આત્માથી પર વસ્તુ અનંત પદાર્થ બધા પર છે, તો પરથી મને લાભ થાય કે પરથી નુકસાન થાય એ બુદ્ધિ રહેતી નથી. એટલે પરના કારણે જે લક્ષે સંબંધથી શુભ ને અશુભ રાજ થતા એ પરદ્રવથી ઉદાસીન થઈ બિન જાણ્યા ત્યારે કહેવાય કે તેનાથી ઉદાસીન ઉપેક્ષા કરી પુણ્યપાપના ભાવાદી છોડી એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે, વિતરાગ ભાવમાં પ્રવર્તે. એ તો ઓલામાં એમ કહ્યું તું મોક્ષનો ઉપાય કરે અને મોક્ષ માર્ગમાં પ્રવર્તે. સમજાણું કાંઈ? એવો સાત તત્વની વાત બહુ યથાર્થ રીતે સિદ્ધ કરી. રાખે કોણ? પરદ્રવ રાખવા છે એને, એ તો પરમા છે, તને રાખવા છે, ક્યાં રાખવા છે? પર તો એને કારણે રહેલા છે, કોને રાખવા છે? એને કારણે જાય છે, કોને છોડવા છે? મિથ્યા બુદ્ધિ છે. પરદ્રવ ને રાખવું, રાખવું છે ને ત્યાં હિન્દુમાં, પણ પરદ્રવ ને છોડવો મૂંઢ હે, મિથ્યા દ્રષ્ટિ હે. અજીવને અને પરને પર જાણી પરથી ઉદાસીન થઈ પર તરફના શુભાશુભ રાગને છોડી મોક્ષ માર્ગમાં પ્રવર્તે એ ભિન્નને જાણ્યાનું પ્રયોજન. સમજાણું નહી? પરદ્રવને આત્મા સિવાય હે કપડાની ક્યાં વાત છે? અહીં પર વસ્તુને પર વસ્તુ આત્માથી ભિન્ન છે તેમ જાણી તેના પ્રત્યે ઉદાસ થઈ એનું કામ એનું કાય મારું છે નહીં, એની કોઈ પણ ક્રિયા પરદ્રવની મારી નથી. કેમ કે પરદ્રવને પરદ્રવ તો ભિન્ન જાણ્યો ત્યારે પરદ્રવના દ્રવ એટલે શક્તિઓ નો પિંડ એનો ગુણ અને એની દશા એ બધા મારાથી ભિન્ન છે. પછી મારાથી એની પર્યાય ઉતરવાની ચડવાની પડવાની ભિન્ન છે, પછી એના માટે મારે કઈ કરવું એ ભિન્ન જાણ્યું એમાં રહેતો નથી. અરે એને વાત તત્વની ખબર ન મળે ને શું કરે, ક્યાં જાવું? ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ જ્ઞાન દર્શન આનંદથી ભરેલું સ્વથી પરથી ભિન્ન છે, સ્વથી અભિન્ન છે, સ્વભાવથી આત્મા અભિન્ન છે, પરથી ભિન્ન છે. પરથી ભિન્ન પોતાને જાણે તો પોતામાં વિતરાગપણાનો મોક્ષ માર્ગ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય વિતરાગ ભાવ છે એવા મોક્ષ માર્ગમાં પોતે પ્રવર્તે સ્વભાવ સન્મુખ થઈને, અને પરને ભિન્ન જાણે તો પરદ્રવ પ્રત્યે ઉદાસીન થઈ તેના પ્રત્યેનો સંબંધથી જે રાગ દ્વેષ શુભાશુભ થતા એને છોડીને મોક્ષ માર્ગમાં પ્રવર્તે. હવે આમ ન સમજવામાં આવે તો કઈ કોઈ સમજાવી દેવું તીર્થંકરની તાકાત નથી કે પરને સમજાવે. અનંત તીર્થંકરો થયા, સમૂહ શરણમાં અનંત બહેર ગઈ. ક્યાં કરે ભગવાન, તેરી સમજણ તેરે છે ન હો, એને ખ્યાલમાં ન આવે. ગરી મેં કોણ છું, મેં કોણ હું, આને કોણ ચીજ આ છે? એ ચીજ તો પર છે, શરીર પર છે, પછી તો પર વસ્તુ સ્ત્રી કુટુંબ પરિવાર દેવગુરુ શાસ્ત્ર પ્રતિમા અને ડુંગર સાફ પર. પર ને પર જાણી પોતાના સમજે, જો પર ને પરદ્રવથી ઉદાસીન થઈ પરનું પછી કરવું છોડવું ક્યાં રહે છે? શું કીધું? પરને પર જાણ્યા ત્યારે પરનું કઈ કરવું છોડવું ઉતારવું મૂકવું એ રહેતો કશું છે? આ હકનો રસ્તો તો આ છે. હક એટલે સુખ, આત્મા જ્ઞાન મૂર્તિ એનું સ્વરૂપ પરથી ભિન્ન છે. માટે મારા જ્ઞાનમાં આનંદમાં શુદ્ધતામાં એકાકાર થઈ અને શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવું એ સુખનો ઉપાય છે. એ રાગ ને પુણ્ય દયાદાનના વિકલ્પથી પણ મોક્ષ મારગ થતો નથી. અને પરદ્રવ્યનો સંબંધ રાખીને પરદ્રવ્ય મારામાં નથી એમ માનતો છતાં એમ કહે કે પરદ્રવ્યની ક્રિયા મારાથી થાય, ઉતરે છોડે લઉં મૂકું, તો એને પરદ્રવ્યને પોતાથી ભિન્ન જાણ્યો નથી. અરે આ એના અસમજણે ચડેલી રીત એના સમજણે ઉતરેલી છે, બીજી કોઈ એમાં રીત છે? સમજાણું કાય. તેથી બંને જાતિનું શ્રદ્ધાન થતાં મુખ થાય. નવો આ તત્વમાં બેઠા ત્યાં જીવ ને જીવ, પણ એ બંને જાતિ જાણે એના નકારથી વાત કરે તો નકારથી કરી, પણ એ બંને જાતિ જાણ્યા વિના સ્વ પરનું શ્રદ્ધા ન થવાથી એવો નકારથી વાત કરે છે. પર્યાય બુદ્ધિથી બોલો તો સ્વને પરને પરથી પોતાને ભિન્ન જાણતા પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની શ્રદ્ધા એની જ્ઞાનને રમણતામાં પ્રવર્તે. પણ સ્વને પર બે એક જાણે ને ભિન્ન ન જાણે તો સ્વ પરનું શ્રદ્ધા ન થવાથી પર્યાય બુદ્ધિ એ તો શરીર બુદ્ધિ રહી. શરીર 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 થી હું, શરીરના સંબંધીથી હું, એ સંસારી પ્રયોજનનો જ ઉપાય કરે, બોલો મોક્ષનો ઉપાય કરતો. પરથી પોતાને ભિન્ન જાણી મોક્ષના માર્ગમાં પ્રવર્તો ત્યારે સોને પરને ભિન્ન ન જાણ્યા એટલે પરમા પોતે પ્રવર્ત્યો. સંસારી પ્રયોજનનો ઉપાય શરીર કેમ ઠીક રહે, શરીર કેમ આમ રહે, શરીરથી કામ લેવાય, કારણ કે પોતે પરથી પોતે ભિન્ન તો જાણ્યો નહીં. ને શરીરથી આમ કામ લઉં, આમ ખવડાવું, આમ પીવડાવું, એનાથી આમ બોલું, આ બધા કામ થાય, શરીર સારા હોય તો આમ થાય, એ તો પર્યાય બુદ્ધિ શરીર બુદ્ધિ મિથ્યા બુદ્ધિ થઈ. સંસારી પ્રયોજનનો જ ઉપાય કરે મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્રનો. અને પરદ્રવ્યોમાં રાગવિશુભ થઈ પ્રવર્તતા, જો પરદ્રવ્યોમાં શરીરમાં આમ થાય, આનું આમ થાય, આનું આમ થાય, પરદ્રવ્યોમાં રાગ દ્વેષ રૂપ થઈ પ્રવર્તતા તે મોક્ષ માર્ગમાં કેવી રીતે પ્રવર્તે? જ્યાં પરદ્રવ્યનું લક્ષ્ય પરદ્રવ્યથી હું શરીર હું એમાં તો રાગ દ્વેષથી આ વિના રહે નહીં, તો રાગ દ્વેષમાં પ્રવર્તે તેથી તો આત્માનું મોક્ષ માર્ગનું સ્વરૂપ કેમ સાધે? માટી બંને જાતિનું શ્રદ્ધા ન થતા મોક્ષ પણ ન થાય. બંને જાતિનું શ્રદ્ધા થતા મોક્ષ થાય, બંને જાતિનું શ્રદ્ધા ન થતા મોક્ષ. અસ્થિના સ્થિતિથી વાત કરી, અનેકાંતથી વાત કરી, બહુ સરસ વાત છે. સોડરમનજીએ તત્વાર્થોને બહુ જ ટૂંકામાં સરસ રીતે શાસ્ત્રને જે કહેવું છે વાતને સાદી ભાષામાં ચાલતી ભાષામાં મૂક્યું. એ પ્રમાણે એ બે સામાન તત્વો તો હવે શ્રદ્ધાન કરવા એવું કયા? બેની વાત થઈ આત્મા. હું આત્મા એ જ્ઞાન દર્શન સ્વભાવ વાળો, એના સ્વભાવમાં એકાકાર થઈ મોક્ષ માર્ગનું પ્રવર્તન થાય. માટે જીવની પોતાની જાત જાણવી, આ અજીવ અથવા બીજા જીવ મારાથી જુદા પરદ્રવ્ય, એનાથી મારે કાંઈ પ્રયોજન નથી. કેમ કે તેના દ્રઢગુણને પર્યાયો પર્યાય કે હાલત દશાઓ એનાથી થઈ રહી છે, મારે એને કરવું કેમ કે ભિન્ન છે. કેમ એનાથી મારામાં કાંઈ કરવું કેમ કે ભિન્ન છે એ રહેતું. પરદ્રવ્યથી મારામાં કાંઈ થાય ને મારાથી પરમા થાય એ વાત જીવને અજીબ બે ભિન્ન જાત જાણતા એ વાત રહેતી. સમજાણું કાંઈ? હવે આના પાંચ આશ્રવાદી વિશેષ અવસ્થા. બહુ સરસ વાત છે. જુઓ, આશ્રવાદી પાંચ તત્વો કયા? હાથ છે ને, હાથ. તત્વાર સદ્ધાનમ સમ્યક દર્શનમ. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા ને હાથ. તો બે ની વાત તો કરી, સમજાય છે ને? કઈ થોડું થોડું સમજી લેવું હિન્દી ગુજરાતી માં. ઓકે, કે છે કે આત્મા અને પર બે ભિન્ન જાણ્યા, એને આત્માનું અંતર્મુખ થઈને હિત કરવાનું પ્રયોજન હિત થયું. પરને પર જાણ્યા તો પરથી કઈ કામ લેવું કે પરને કઈ કામ કરવું, એ વાત સદ્ધાંતમાં બે જાત ભિન્ન જાણી એમાં એ રહેતો. સમજાણું કઈ? કેટલી સાદી ભાષામાં મોક્ષ માર્ગ પ્રકાશક ઘણી સાદી ભાષામાં ચાલતી સરળ ભાષામાં અમે એને મૂકીને કહીએ છીએ. સમજાણું? જેમ માયા ગર્ભલો કરીને આપે કે નહીં? ગર્ભલો હું આ રોટલાનો, બાજરાના રોટલાનો ગર્ભલો કરીને આમ ઝીણો ઝીણો નથી આપતા. શું કહેવાય? તમારે હિન્દીમાં ક્યાં કહેતા હે? સમજશે નહીં. વીટલા ગર્ભ રોટી કા રોટલા કા, બાપ ઉપર કો નહીં હેઠળ વચલો ગર્ભ, એમાં હાથર ને ઘી નાખીને આપે એમ આ પૂછા. ગર્ભલો કરીને આમ કહેજો, જો ભાઈ પ્રભુ તું તો જુદો છે ને ભાઈ, તારે ને પર ને શું સંબંધ છે? ત્રણ કાળ ત્રણ લોકમાં પરદ્રવ ને તારે કઈ સંબંધ નથી. તો હવે તું તો આત્મા છો ને, અને તે આત્મા તો જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ વાળી ચીજ છે. એ સવાલ નું અંતર સાધન પુનપાપના રાગ ને પરનું લક્ષ છોડી સ્વભાવ શુદ્ધ ચિદાનંદ નું સાધન કરવું, એ પરથી જીવ જુદો પાડવાનું પ્રયોજન છે. અને પોતાથી જળ ને પર આત્માઓને જુદા જાણ્યા, એનું ફળ પર પ્રત્યેના કાંઈ પણ કાર્યને હું કરું નહીં, અને પર પદાર્થથી મારે કાંઈ કાર્ય મારું લેવું નથી. પરથી મારે કઈ કામ, એમ તો જુદા છે. જુદા જુદા નું કામ કરે, હું મારું કામ કરું. બરાબર છે? ભાઈઓ જુદી જુદા છે. એ છે ને, જુદા જાણ્યા નથી એને. અરે જુદા જાણે તો જુદાની ચિંતા છે. પર વસ્તુને જુદી જાણે તો એની ચિંતા છે. કેમ કે પર વસ્તુ જુદી, એની દશાઓના કાર્યો એનાથી થઈ રહ્યા છે, એટલે મારાથી જુદા એની ચિંતાનું એને પ્રયોજન રહેતો. હા હા હા, સમજાણું કઈ? અને હું જયારે પરથી જુદો તો પરથી કામ લેવાનું મારે કઈ રહેતો નથી. મારું કામ મારાથી છે. હું તો જ્ઞાન દર્શન ને આનંદ સ્વરૂપ છું એવો મારો સ્વભાવ. એ સ્વભાવ નું પરથી ભિન્નપણું જાણ્યું તો સ્વભાવમાં એકાગ્રતાનું સાધન જેને મોક્ષ નો ઉપાય કર્યો એ પોતે ઉપાય કરે. આમ જાણે તો આમ યથાર્થ શબ્દોથી નહીં, અંદર ભાવમાં એમ ભાષણ થાય તો સોનો ઉપાય મોક્ષનો કરે અને પર પ્રત્યેના રાગ વિષે છોડે. આ બે જાતને જાણવાનું ફળ. સમજાય છે? કઈ હવે અહીંયા પાંચ આ પર્યાય પાંચ છે. ઓલા બે દ્રવ્ય હતા, સામાન્ય વસ્તુ બે, જીવ ને હજી બે, હવે પાંચ છે. એની દશા છે આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ આદિ પાંચ તત્વો કયા? એ જીવ પુદગળના જ પર્યાય છે. જીવ અને જળની દશા છે, હાલત હાલત. પાંચ પર્યાય છે, દ્રવ નથી, એમને ગુણ નથી. કોણ? એ આશ્રવ એટલે પુણપાપના ભાવ. એ દ્રવ નથી, ગુણ નથી, પર્યાય છે, અવસ્થા છે. એમ સંવર એ ગુણ નથી, દ્રવ નથી, વર્તમાન શુદ્ધિની એક દશા છે, શુદ્ધિની એક અવસ્થા છે. એમ નિર્ધરા એ દ્રવ નથી, ગુણ નથી, પણ શુદ્ધિની વૃદ્ધિ, એક આત્માની વિતરાગ પર્યાયની વૃદ્ધિ, એ આત્માની પર્યાય છે. બંધ એ આત્મા સ્વભાવ શુદ્ધ છે, એ રાગમાં અટકે, એ બંધ પર્યાય છે, એ દ્રગુણ નથી. અને મોક્ષ શુદ્ધતા પૂર્ણ દર્શા પ્રગટ થવી એ પર્યાય છે. મોક્ષ પણ કોઈ દ્રગ ને ગુણ નથી. સમજમાં આવ્યા ભૈયા? ગુણ ને ગુણ તો ત્રિકાળી રહેતે હૈ, અને પર્યાય તો નહી પ્રગટ હોતી હૈ. તો પાંચ પર્યાય છે. ઓહો, મોક્ષ પણ પર્યાય છે. પર્યાય નામ અવસ્થા છે, અવસ્થા નામ હાલત દશા છે. કોને ગયા? પાંચ પર્યાય જીવ પુદગળ ના પર્યાય. મેં અત્યારે જીવ ની વાત કરી, એમ જળમાં જળ રજ કરો જે આવે આશ્રમ તરીકે એ જળ ની પર્યાય છે. અટકે એ પણ જળ ની પર્યાય છે. બંધાય એ પણ જળ ની પર્યાય છે. ફૂટે એ પણ જળ ની પર્યાય છે. અને પૂરણ છૂટે એ પણ જળ ની મુખ જળ ની પર્યાય છે. સમજાણું કઈ? પાંચ તત્વો કયા? એ જીવ પુદગળ ના જ પર્યાય છે. બેના કેમ કર્યા? સમજાણું કે આત્મામાં જો પુણ્ય પાપના વિકલ્પ ઉઠે છે, દયા દાન વ્રતનો એ પૂર્ણ આશ્રમ છે. એ આત્માની પર્યાય વિશેષ છે. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ પાપ આશ્રમ અશુભ પરિણામ છે. એ જીવની વિશેષ પર્યાય છે. અને એ ક્ષણે જળના પરમાણુ આવવા એ જળની પર્યાય છે. અને જળના પરમાણુઓ ત્યાં બંધ રૂપે ત્યાં થાય એ જળની અવસ્થા છે. અહિયાં સંબર રૂપે દશા થાય રાગ દ્વેષ રહિત શુદ્ધતાની આત્માની વિતરાગ પરિણતિ પ્રગટ થાય એ સંબર જીવની પર્યાય છે. કર્મના ઉદયના રજકણો અટકી જાય આવવા એ જળની પર્યાય છે. અહીં શુદ્ધિની વૃદ્ધિ આત્મામાં થાય એ જીવની નિદ્રા પર્યાય છે. કર્મનું ખરી જવું જળની પર્યાય છે. આત્મા રાગમાં અટકે એ દયાદાનના વિકલ્પમાં અટકે એ પણ ભાવબંધ જીવની પર્યાય છે. અને એને લઈને કર્મના પરમાણુ બંધાય જળની પર્યાય છે. આત્મામાં પૂર્ણ શુદ્ધતા થતા મોક્ષ થાય એ જીવની પર્યાય છે. એ વખતે કર્મ પૂરણ છૂટી જાય એ જળની પર્યાય છે. સમજાય છે? કાંઈ શું કહ્યું? જીવ પુદગળ ના જ પર્યાય એમ કહ્યું. પછી જો એ પાંચ પર્યાયો આશ્રવ બંધ સંબંધ નિદ્રા ને મોક્ષ, એ પાંચ પર્યાય જીવની છે એક અજીવની છે. એમ પાંચ જીવ અજીવની પર્યાયો છે. જીવ અજીવ દ્રવ નથી, તેમ જીવ અજીવ ના એ ગુણો નથી.
બરાબર
સમજાણું કઈ? આ તો બહુ સહેલી વાત સમજવા જેવી છે. ધ્યાન તો રાખશે ને બરાબર. હે? પણ આ તો સમજાયેલી વાત છે ને. આ તો બાળકને સમજાવી છે કે એક જીવ અને અજીવ. અજીવ એટલે મારા સિવાયના બધા, મારે મચે તો અજીવ અને બધા જળ આથી પર. એટલે પર અને સ્વબે જુદા એનું રાત કહી ગયા. હવે આ પાંચ દશા જે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એની પાંચ જે ભાવ રહ્યા એ પાંચ છે શું? ત્યાં તો તત્વ પણ છે શું? કે પર્યાય. પર્યાય એટલે હાલત. કોની? કે જીવની પાંચ હાલત, પર્યાય અને અજીવની પાંચ. એમ એક જળની અને જીવની બે ની એ પાંચ પર્યાયો છે. બે દ્રવ કયા? એની બે પાંચ પર્યાયો બે ની છે. સમજાણું કા? એ વિશેષ રૂપ તત્વો છે. દેખો બધા બે સામાન હતા, જીવ અને અજીવ એટલે પર. એ બે સામાન હતા કાયમ રહેનારા. એની આ દશાઓ પાંચ. સમજાણું કઈ? હજી તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે જૈન ધર્મનો પહેલો પાયો ત્રિલોકનાથ વિતરા પરમેશ્વર સર્વજ્ઞ દેવ જિનેશ્વર દેવ જેને તત્વાર શ્રદ્ધાન કહે છે એ હાથ કોણ ને કેમ એની ખબર વિના સમ્યક દર્શન થાય છે રીતે અને સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર કોઈ બી હોઈ શકે નહીં. બે કયા સામાન્ય પાંચ કયા વિશેષ કે વિશેષ ના બે પ્રકાર એક જીવના પાંચ વિશેષ અને જળના પાંચ વિશેષ. એ પાંચ પર્યાયોને જાણતા હવે એનું પ્રયોજન સિદ્ધ કરે છે. એ તો સિદ્ધ કરી વસ્તુ એ પાંચ શું છે હવે એ પાંચ દશા પર્યાય છે ને પર્યાય એટલે હાલત અવસ્થા. જેમ સોનું કાયમ રહીને સોનામાં પીળા ચિકાશ કાયમ રહીને કુંડળ કણા વીતી આદિ અવસ્થા થાય ને પર્યાય એમ આત્મા ને જળ કાયમ રહીને વસ્તુ તરીકે એની દશાઓ પલટે એ દશાના પાંચ પ્રકાર છે. આશ્રવ બંધ સંવર નિદ્રા ને સમજાણવાના કેમ ધન કા બધાને સમજાયું છે આ દવા બવા ત્યાં માટે સમજાય ભાઈ એને દક્ષિણ પાછા છે લોકો સાતમાં શું કહ્યું ક્યાંથી આ સાતમાં કે તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ તત્વાર સાત એમાં જીવને પરમાં બધા જીવને જીવ બધા મારા સિદ્ધન એમ જીવને હજી બે જાત સામાન તરીકે દ્રવ તરીકે કહેવામાં આવી અને પાંચ તેની દશાઓ પર્યાયો હાલત તરીકે કહેવામાં હવે શું છે પાંચ એ તો જીવ અજીવની પર્યાય એટલું કીધું પણ એનું સ્વરૂપ શું ક્યારે આવે એ પાંચ પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય કરવાનું સિદ્ધાંત થાય. જુઓ એ પાંચ પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય એટલે મોક્ષ માર્ગ આ મોક્ષ માર્ગ પ્રકાર છે ખરું ને મોક્ષ માર્ગ કરવાનું સિદ્ધાંત થાય. શું કીધું પાંચ પર્યાયોને જાણતા ઓલામાં બે ને જાણતા શું હતું એમ આવ્યું હું. અરે પણ શબ્દે પણ આમ તોડી તોડીને મૂક્યા છે ને પહેલાના બે જીવને અજીવને જાણતા પરથી હું જુદો મારા મારા હિતને માટે મારા સ્વભાવનું સાધન મોક્ષનું કર્મું પર મારાથી ભિન્ન તો એનાથી ઉદાસ થઈને એ તરફના રાગદ્વેષને મારે શુભા શુભ રાગને છોડવા. હવે પાંચ પર્યાયોને જાણતા મોક્ષનો ઉપાય કરવાનું સિદ્ધાંત થાય તેમાં મોક્ષને ઓળખે. હવે મોક્ષ આવી પહેલી પર્યાય પહેલી નથી કીધું તું ને અહીં તો મોક્ષનું પ્રયોજન છે તેનું કહ્યું આ તત્વમાં ત્રીજી લીટી ઉત્તરમાં તેમાં હવે પાંચમા પહેલી લીધી મોક્ષ પર્યાય મોક્ષને ઓળખે. મોક્ષ છે તો પર્યાય હાલત દશા સિદ્ધની પણ એક દશા છે મોક્ષ એ કઈ ગુણદ્રવ્ય નથી. જેમ સંસાર સંસાર એ આત્માની દશા છે પર્યાય છે સંસાર કોઈ શરીરવાણી મનમાં નથી રહેતો સંસાર આત્માની પર્યાયમાં પુનને પાપ એ મારા હું એનો એવો મિથ્યાત ભાવ અને રાગદ્વેષ ભાવ એ જીવની પર્યાયમાં સંસાર છે. સમજમાં આવે બધા સંસાર કોઈ દૂરમે નહીં સ્ત્રી કુટુંબે સંસાર નહીં વાયા નહીં કે આશ્રવ ને બંધ જીવની પર્યાય છે પણ આશ્રવ બંધ કહો સંસાર કહો સમજાણું કાય. આશ્રવ એટલે પુણ્ય પાપના ભાવ અને બંધ એટલે આત્મા પોતાનો સ્વભાવ ચૂકીને એમાં રોકાઈ જાય અટકે વિકારમાં એ બંધ એ આશ્રવ અને બંધ એ જીવની પર્યાય છે આત્માની દશા છે એટલે કે સંસાર આત્માની દશામાં છે. સંસાર કઈ કર્મમાં બાયડી છોકરા પૈસા લક્ષ્મીમાં સંસાર નથી. સંસાર ક્યાં રહે છે એની ખબર ન મળે અહીં તો એ તત્વને બતાવે છે. સમજાણું કાય જીવની પાંચ પર્યાય અવસ્થા કીધી, ત્યારે હવે એમાં આશ્રવ બંધ જીવની અવસ્થા જડની જડમાં રહી હવે તો આવે ને જાય પરમાણુ એને કારણે અહીં આશ્રવ ને બંધ એ જીવની પર્યાય કીધી. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે દશા. તો એ આશ્રવ બંધી સંસાર દશા છે, સમજાણો. પણ એ આશ્રવ બંધ ને ભિન્ન જાણી, મારું સ્વરૂપ ભિન્ન છે એનાથી, તો એટલો એને મોક્ષ માર્ગ નો સંબંધ સંજ્ઞાનતા રીતે પર્યાય પીધો. આ એને સંબંધરા અથવા મોક્ષ નો માર્ગ કહે, સમજાણું. કઈ જીવમાં પુણ્યને પાપના ભાવ એને અટકવું, એ આશ્રવ બંધ એ જીવની પર્યાય. હવે એ જીવની પર્યાય આ છે, સંસાર છે. હવે જે એને મોક્ષ માર્ગ કરવો હોય તો એ પુણ્યપાપને બંધમાંથી ખસી એકલો આત્મતત્વ જ્ઞાતા દ્રષ્ટા છે એમાં એકાકાર થાય, ત્યારે તેને મોક્ષ માર્ગની પર્યાય આશ્રવ બંધ સંસાર પૂરણ પર્યાય હતી, એમાંથી ખસીને સ્વભાવ ખસી સમજે ને હઠીને ચૈતન જ્ઞાનાનંદ સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા કરે તો એને એટલો મોક્ષ નો માર્ગ નિર્મળ પર્યાય પણ જીવમાં છે. હજી થોડો આશ્રવબંધ ભાવ રહી જાય છે, પૂરણ જયારે સ્વભાવમાં સ્થિર થઈ જાય ત્યારે પૂરણ મોક્ષ ની દશા થઈ જાય, ત્યારે સંસારનો આશ્રવબંધ નો પર્યાય જીવમાં બિલકુલ રહે નહીં, સમજાણું. કાય જીવની અંદર આશ્રવ ને બંધ એટલે મલિન પરિણામ નો અટકવું, સ્વભાવ છોડીને અટકી જવું, આશ્રવ બંધ અને મલિન પરિણામ પોતે આશ્રવ એ બે ને ઓળખે તો એનાથી કસી અને હે જાણે. જો એ કે છે આશ્રવ ને હે જાણે, બંધ ને અહિત જાણે, તો એમાંથી કસી દૂર હતી પોતાના શુદ્ધ સ્વભાવમાં એકાકાર થાય તો તેટલો મોક્ષ નો માર્ગ હજી પ્રગટે, અને તેટલો હજી જેટલો પુણ્ય પાપને અટકવું બાકી રહી ગયું તેટલો હજી બંધ માર્ગ પણ હોય, પછી પૂરણ છૂટીને સ્વરૂપમાં ફરે ત્યારે એકલો મોક્ષ દશા થઈ જાય, ત્યારે સંસારની આશ્રબંધ પર્યાય બિલકુલ રહે નહીં, સમજાણું. કાય આમાં તો ઘણા પ્રકાર આવે, આ લોકો કહે શુભથી ધર્મ થાય પુણ્ય બધું ઉડી જાય છે, આમાં દયા દાન વ્રત ભક્તિ શુભ પરિણામથી, પણ તો એ તો આશ્રવ છે, એ તો સંસાર છે, ઉદય ભાવ છે, જીવની મલિન પર્યાય છે, તારે મોક્ષ માર્ગ કરવો છે કે નહીં. તો એ મલિન પર્યાયમાંથી ખસી નિર્મળ જ્ઞાનાનંદ સ્વભાવ પોતાનો છે એની અંતરની રૂચિ જ્ઞાન કરી અને ઠરવો એટલો મલિન થી છૂટો મોક્ષ નો મારા કહેવામાં આવે, અને જેટલો મલિન ભાગ હજી રહી ગયો ત્યાં સુધી એને બંધ ભાવ પણ એટલો કહેવામાં આવે, તો સમજાણું. કઈ ઓછી મલિનતા રહી, કેટલીક નિર્મળતા થઈ, ઓછી મલિનતા રહી અને કેટલીક નિર્મળતા થઈ એને મોક્ષ માર્ગ ને દરેક અટકવું એવો બંધ ભાવ બે સાથે રહેતો હોય છે, બે હારે હોય છે, પણ જેટલો પુણ્યને પાપનો ભાવ એ બંધ માર્ગ છે એનાથી છૂટીને સ્વભાવમાં એકાકાર થવું એટલો મોક્ષ નો માર્ગ એક સમય બે હોય છે, અધૂરું છે માટે હું કે છે જુઓ. તેમાં મોક્ષ ને ઓળખે તો તેને હિતરૂપ માની, એ પૂરણ છૂટવું તેને હિતરૂપ માની, તેનો ઉપાય કરે મોક્ષ નો, એ છૂટવાનો ઉપાય કરે મોક્ષ ને હિત માને તો. જો આ એક તત્વ ની વાત થઈ પર્યાય પાંચ પર્યાયમાં, તેથી મોક્ષ નું સદ્ધાન કરવું, તેથી મોક્ષ નું સદ્ધાન કરવું, પૂરણ નિર્મળતા એ મારું હિત છે, એ મારું હિત છે માટે તેનો ઉપાય કરવો એ મોક્ષ ને જાણવાનું પ્રયોજન છે, સમજાણું. કઈ હવે મોક્ષ નો ઉપાય સંબર નિદ્રા છે, જોવાયું એ પર્યાય છે એક. આશ્રમ ભાવનો આવ્યો મોક્ષના ઉપાયમાં. પુણ્યના પરિણામ દયાદાન વ્રતના મોક્ષનો ઉપાય એમ ન આવ્યું એમાં. અરે હાથ તત્વની શ્રદ્ધાની ખબર ન હોય. મોક્ષનો ઉપાય, મોક્ષ તો પરમ નિર્મળતા છે, પૂર્ણ શુદ્ધતા છે તેનો ઉપાય, પણ અપૂર્ણ શુદ્ધતા તેનો ઉપાય છે, પણ અશુદ્ધતા તેનો ઉપાય છે એમ છે. આવી તો હજી તત્વાર સંજ્ઞાનમાં સંજ્ઞા દર્શનમાં પ્રતીતિ આવી જાય, હવે એની ખબર ન મળે. તેથી મોક્ષ નામ આત્માની પરમ પવિત્ર આનંદ દશા એ પર્યાય છે. એને ઓળખે તો એને હિત જાણે, એને હિત જાણે તેનો ઉપાય કરે, એનો મોક્ષ થાય એવો ઉપાય કરે. એક વાર હવે એનો ઉપાય સમજ રહ્યા આ કરે. સંબર એટલે શુદ્ધતા નું ઉત્પન્ન થવું અને નિદ્રા એટલે શુદ્ધતાની વૃદ્ધિ થવી. એમાં પૂંપા દાખલો ના આવ્યા. હે એ તો સંબર થઈ ગયો, આશરો ન ભાવે સંબર છે. આશરો પોતે સંબર નું કારણ, વિકલ્પ વ્રત નિયમ જે પ્રતિ ઉઠે એ તો આશરો માં ગયા, એ તો બંધનો કારણ છે. સંબર નું કારણ મોક્ષ નો ઉપાય, પૂરણ પવિત્રતાની પ્રાપ્તિ નો ઉપાય એ સંવર નિદ્રા એટલે સંવર દર્શન જ્ઞાન ને ચારિત્ર. સંવર દર્શન જ્ઞાન ને એ સંવર નિદ્રા શબ્દ જોડા હાથમાં થઈ લેવા છે ને, બાકી સંવર નિદ્રા એટલે આત્મા પુનપાપ રહીત સપરથી રહીત એવા આત્મતત્વની સમ્યક શ્રદ્ધા, એનું જ્ઞાન અને એમાં રમણતા એ દર્શન જ્ઞાન ને ચારિત્ર. શુદ્ધ પર્યાય, અવિકારી પર્યાય એને સંવર નિદ્રા કહ્યું, એને મોક્ષ માર્ગ કહ્યો, એ મોક્ષ નો ઉપાય એને કહ્યો. સમજાણું કઈ? આ તો બહુ સરસ વાત છે. આ તો હજી પેલા એકડાની વાત, તત્વાર શ્રદ્ધાન સમ્યક દર્શન એની વાત છે. પણ હવે એમાં એ મગજ આપે નહીં, વિચાર કરે નહીં અને ઓગે ઓગે હાલે અનંત કાળથી હાલે જ બાબુ, એમાં કઈ પત્તો કઈ શેખાશે. આ તેને ઓળખે અને મોક્ષ ના ઉપાય ને ઉપાય કો માર્ગ કો સમરિદ્રા કોઈ કરશે તો જેમ સમરિદ્રા થાય તેમ પ્રવર્તે, તો સમરિદ્રા થાય તેમ પ્રવર્તે. જુઓ એ શુભાશુભ ભાવથી રહી શુદ્ધતામાં જેમ અવાય તેમ પ્રવર્તે, સંબર ને નિદ્રા નું સંધાન થાય તો. સમજાણું કઈ? સંબર નિદ્રા ને ઓળખે તો જેમ સંબર એટલે શુદ્ધતા, નિદ્રા એટલે શુદ્ધતા ની વૃદ્ધિ થાય એમ પ્રવર્તે, તો એ તો શુદ્ધ ચિદાનંદ મૂર્તિ ભગવાન એના અંતરમાં એકાકાર થાય કે મોક્ષ માર્ગ નો ઉપાય ને સંબર નિદ્રા. માટે સંબર નિદ્રા નું શ્રદ્ધાન કરવું, માટે સંબર નિદ્રા નું શ્રદ્ધાન. એ ત્રણ પર્યાયો થઈ, પાંચ પર્યાય માંથી ત્રણ થઈ, મોક્ષ સંબર ને હવે રહી બે આશ્રમ ને બન. આ તત્વની માર્ગની અંદર વાત છે. વળી સંવર નિદ્રા તો અભાવ લક્ષણ સહિત છે. અભાવ લક્ષણ સહિત છે ને, કોનો અભાવ? કે જેથી તેથી જેનો અભાવ કરવાની જરૂર છે તેને પણ ઓળખવો જોઈએ. સંવર નિદ્રા તો અભાવ લક્ષણ સહિત છે. કોનો અભાવ? એમ કે જેનો અભાવ કરવાની જરૂર તેને પણ ઓળખવો જોઈએ. જેમ કે દશાંત જાય તો સાથો ક્રોધ નો અભાવ થતા ક્ષમા થાય, ક્રોધ નો અભાવ થતા ક્ષમા થાય. હવે ક્રોધ ને ઓળખે તો તેનો અભાવ કરી ક્ષમારૂપ પ્રવર્તે. એ જ પ્રમાણે આશ્રમ નો અભાવ થતા સમર થાય એવો મા સિદ્ધાંત. આશ્રમ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજાનો વિકલ્પ ઉઠે પુણ્યાશ્રમ, હિંસા જતો ચોરી પાપ આશ્રમ મલિન બે મલિન પર ભાવ છે બહુ જણું પ્રમાણે એ જે ભાવથી મલિનતા થાય એ પુનપાપ છે આ એનો અભાવ થતા એનો અભાવ થતા સંવર થાય આશ્રવ ભાવ રાખીને સંવર ના ધર્મ થાય સંવર એટલે ધર્મ એમ હોય શકે સમજાણું કઈ આ તો હજી પહેલો પાયો હે મકાન ચણવાનું નિયમ શું કહેવાય પાયો પાયો એમ સત્વાર સિદ્ધાંત ભાઈ સાત શું છે એને ઓળખ્યા સાતને ઓળખ્યા સાતને જો ઓળખે અને સાતનું પ્રયોજન જાણે તો એને સંયોગ દર્શન થયા વિના રે નહીં હવે પછી વળી જ્ઞાન વિશેષ અને ચારિત્ર ને પછી કેમ સમૂહ તો પછી સ્વરૂપ ની રમણ થાય તો પછી કઈ તો કે છે આશ્રવ નો અભાવ થતા આશ્રવ એટલે પુણ્ય પાપ એનો અભાવ થતા સંભર થાય અને બંધનો એક દેશ અભાવ થતા નિર્દરા થાય નવો બંધ એક દેશ બંધનો એક દેશ અભાવ સરવથા બંધ નો અભાવ થાય તો મુખ થાય પણ એક દેશ બંધ નો અભાવ બંધ નો અભાવ જેનાથી બંધ પડે એમ નહી એનો અભાવ એને નિદ્રા કહેવામાં આવે પેલી વ્યાખ્યા બીજી કરી છે એટલે આવી છે ને કથંચિત કિંચિત પેલા અધિકારોમાં નિર્દરા અધિકારો અત્યારે પાને હતા સમજાણું કઈ એ તો અહીં દેશમાં બદલાવી ગયો દેશમાં એ અત્યારે છે પાન હતું એ તેજી વાત થઈ ગઈ અત્યારથી પણ એ બંધ નો એક દેશ અભાવ તો નિદ્રા કીધો છે અને આ બાજુમાં બીજો ભાગ બીજો કઈક બંધ નો એક દેશ અભાવ તો નિદ્રા ના પણ એમ કહ્યું છે બીજું પાછું બીજું બંધ કીધું છે ને કદાચ કિંચિત એમ છે ને પાછું બીજે થી હે એ પહેલે શરૂઆતમાં એટલે શું કે ત્યાં કોણ ને બધું ક્યાં હા એ તો છે એ તો ખબર છે આ બાત જુઓ ને બે લીટી છે ને બાસઠ છેલ્લી વળી કદાચિત એ ઉપાય કરતા એવું નહીં બાસું છે ને બાસી હું કીધું બાદ છે લખ્યું નથી મેં હા અત્યાર છે લખ્યું છે એ પાંચ મિનિટી કથનચિત કિંચિત કર્મબંધ નો અભાવ કરવો તે નિર્દ્રા છે બાસી પાનું નીચેની પાંચમી લીટી સમજાણો અત્યાસી કરે એકનું કરે ત્યાં એમ કહ્યું હતું કથનચિત કિંચિત કર્મબંધ નો અભાવ આ એક દેશ કર્મબંધ નો અભાવ એમાં આવી ગઈ વાત ત્યાં તો કથનચિત લેવાનું કારણ કહેલા પુણ્યનો રસ કંઈ બિલકુલ નથી બનતા પુણ્યનો રસ તો વધે છે જેથી કથનચિત કિંચિત કર્મનો અભાવ કીધો છે તરથી બંધનો અભાવ એમ નહીં એ શબ્દ આમ આવી ગયો બંધનો એક દેશ અભાવ કરતા નહીં એમ આવી ગયું હા કઈ શું કહે છે નિર્દ્રા કોને કહેવી કે અશુદ્ધતાનો અંશ ટળવો અને કર્મના અંશનું બંધનું અંશ ઘટી જવું એને નિદ્રા થાય હવે આશ્રવ બંધને ઓળખે તો તેનો નાશ કરી સમજદાર પ્રવર્તે દેખો એ આશ્રવને બંધને ઓળખે તો નાશ કરી તેનો નાશ કરી રાખવાને માટે રાખીને નહીં એ પણ પ્રશ્ન જ ક્યાં છે શુભ ને અશુભ પરિણામ બે આશ્રવ છે શુભ ને અશુભ પરિણામ એ પંચ મહાવ્રતના પરિણામ અને અવ્રતના પરિણામ બે આશ્રવ છે બે આશ્રવ નો નાશ કરી સંવાર ઇઝરાળ ઉપ્રવર્તે. આ મહા સિદ્ધાંત છે. હવે એમાં શું થાય? પહેલેથી જ હજી તત્વાર શ્રદ્ધાનું સ્વરૂપ શું છે એને ઓળખે નહીં. આશ્રવ ને બંધ ને ઓળખે તો આશ્રવ ને બંધ તેનો નાશ કરી સંવાર નિદ્રારૂપ પ્રવર્તે. એ આત્મામાં પુન પાપના ભાવથી હટી એ બંધના ભાવનો એક અંશ ઘટાડી અને સ્વભાવ પ્રવર્તે ત્યારે તેને આશ્રવ ને બંધનું જ્ઞાન યથાર્થ થયું કહેવામાં. સમજાણું કઈ? માટી આશ્રમનું પણ શ્રદ્ધાન કરવું. જો પાંચે થઈ ગયા. માટી આશ્રમનું પણ શ્રદ્ધાન પાંચે થઈ ગયા. જીવ હજી મોક્ષ સમરિદ્રા આશ્રમન આમ લીધો. જીવ હજી મોક્ષ સમરિદ્રા એનો ભાવ આશ્રમ મન આમ થઈ ગયા. એ પ્રમાણે એ પાંચ પર્યાયનું શ્રદ્ધાન થતાં મોક્ષ માર્ગ થાય છે ને. ઓલામાં કહ્યું હતું ને કે બે નું શ્રદ્ધાન કરવું જોઈએ. એમાં પાંચ પર્યાયનું શ્રદ્ધાન થતાં આ કીધી રીતે મોક્ષ માર્ગ થાય. આ એને ઓળખે તો તે મોક્ષ ને ઓળખે. હવે નકાર આવશે. હવે એને ઓળખે તો તે મોક્ષ ને ઓળખે, પણ જો તેને ન ઓળખે તો તે મોક્ષ ની ઓળખાણ વિના. બોલા મોક્ષ બીજું કહ્યું છે ને ઓળખાણ માં. ઓળખાણ એટલે પીછાણ, સમજણ. હવે મોક્ષ ને ઓળખાણ વિના મોક્ષ શું છે ભગવાન જાણે. મોક્ષ એટલે ઓલામાં લચક હું જાણે સિદ્ધ છેલ્લામાં ઉપર જઈને મોક્ષ છે. મોક્ષ તો તારી દશા પૂરણ નિર્મળ તારી દશામાં મોક્ષ છે. એ તારી દશામાં મોક્ષ છે. મોક્ષ પૃથ્વી છેલ્લામાં, મુક્તિ છેલ્લામાં, ઉપર ખેતરમાં ક્યાંય મોક્ષ નથી. તારા આત્માની પૂરણ દશા પર્યાયમાં મોક્ષ છે. અને આ પૂરણ દશા અથવા આશ્રયબંધી પોતે સંસાર દશા તારી પર્યાયમાં બધું છે. બહારમાં તારું કાંઈ રહેતું આશ્રયબંધ બહારમાં નહીં, મોક્ષ બી બહારમાં નહીં, સમજરા બે બહારમાં. તેનો ઉપાય કેવી રીતે કરે? મોક્ષ ની ઓળખાણી ને તેનો ઉપાય કેવી રીતે કરે? ઓલામાં કીધું મોક્ષ નો ઓળખાણ કરે તો તેનો ઉપાય કરે. પણ આત્માની પૂરણ દશા, પવિત્ર દશા, પૂરણ શુદ્ધતા પ્રગટવી તે મોક્ષ, એને ન ઓળખે તો એનો ઉપાય કરે કેમ? હવે સમર નિદ્રા ની ઓળખાણ વિના, જેવું હકાર થી ઉપાડ્યું તેવું નકાર થયું. સમર નિદ્રા ની ઓળખાણ વિના તેમાં કેવી રીતે પ્રવર્તે? ભગવાન આત્મા પુન પાપના આશ્રવ મલિન થી રહી છે, એને ન ઓળખે તો એ અંતરમાં શુદ્ધતામાં અને શુદ્ધતાની વૃદ્ધિમાં કેમ પ્રવર્તે? બરાબર છે. અને આશ્રવ બંધની ઓળખાણ વિના તેનો નાશ કેવી રીતે કરે? પુન પાપના ભાવ આશ્રવ છે અને એનું બંધન ફળ છે, એ બે માંથી ઘટાડવાનો નાશ કરવાનો ઉપાય આશ્રમબંધ ને ન જાણે તો કેમ કરે? તો પહેલી હજી હાથ તત્વ ની વાત આવી છે. પહેલી મિસ કેમ રજભાઈ? આ મુદ્દાની રકમ આવે છે પહેલી. એ પ્રમાણે પાંચ આ પર્યાયનું શ્રદ્ધાન ન થવાથી, એમાં એમ કહ્યું ને થતા મોક્ષ માર્ગ થાય છે પાંચ શ્રદ્ધાન થતા. અરે પાંચ પર્યાયનું શ્રદ્ધાન પર્યાય છે પાંચે. અરે સંસાર પણ તારી દશામાં, આ બંધ પણ તારી દશામાં, આ ધર્મ પણ તારી દશામાં અને મોક્ષ પણ તારી દશામાં. પરને લઈને કાંઈ તારે સંબંધ છે નહીં. સમજાણું કાંઈ? એ પાંચ દશાઓ, પાંચ હાલતો, એનું શ્રદ્ધા ન થવાથી મોક્ષ પણ ન થાય. જોયું ને? એવી રીતે જોકે તત્વાર તો અનંત છે જ્ઞાન એની પાસે. કઈ શું ખ્યાલ છે? મેં ચીઠી કરી જ્ઞાન નીકળ્યું. સત્વાર તો અનંત છે અને તેનું સામાન વિશેષ વડે અનેક પ્રકારથી પરુપાણ થાય છે. અનંત સત્વાર્થો છે, એના સામાન વિશેષના પ્રકારથી અનંત ભેદ પડે છે. પરંતુ અહીં એક મોક્ષનું પ્રયોજન છે. અહીં તો એક મોક્ષનું પ્રયોજન છે બાપુ, બંધનથી છૂટે અને પરમ શાંતિની પ્રાપ્તિ પરમાત્મ દશાની થાય એ પ્રયોજન છે. બીજું કોઈ પ્રયોજન નાટી. જાતિ અપેક્ષા એ બે તો સામાન તત્વ જાતિ થાય ને, બે જીવને જીવ એમ સામાન, બધા જીવને જીવ બધા ભેગા. અને પર્યાય રૂપ પાંચ વિશેષ તત્વ મળી સાત તત્વ કયા સમજાવવાનું કહાય? હવે આટલા આટલા વાત સાંભળતા હોય એને પૂછે ગયેલા સંસાર ક્યાં રહેતો હોય છે? બેડી છોકરામાં આ ધંધા વેપારમાં હવે એટલી એને ખબર ન મળે એથી ક્યાં આશ્રો બંને ક્યાં ગોતે સમજાણું કાય ધર્મ હે એના સામાજ ક્યાં રહેતી છે? સામાજ ક્યારે એને પૂજા આવડે નહીં ક્યાં શરીર અંબાઈ રહે એમાં. અરે ભાઈ સામાયિક તો આત્માની દશામાં રહે છે. સામાયિક તો આત્મા પંચપાપના ભાવ રહીત શુદ્ધ ચિદાનંદ છે, એની શ્રદ્ધા જ્ઞાન રમણતામાં રહે એવી આત્માની દશામાં સામાયિક હોય છે. સામાયિક નથી રાગમાં, સામાયિક નથી મનમાં, સામાયિક નથી શરીરમાં, સામાયિક નથી અપાત્રમાં દેરાડમાં. એની ખબર ન મળે ને સામાયિક કરીએ મેં ફોન ના પાડે તો સમજાણું કાય શું કરે છે? મિથ્યા શ્રદ્ધા કરીને કઈ પુણ્યના પરિણામ કદાચ કરતો હોય, પણ મિથ્યા શ્રદ્ધાનું લાકડું તો અનંત ભેગું છે. પણ એ તો એના પરિણામ ને કાય પરિણામ આવશે જ, પણ એની દ્રષ્ટિમાં વિશેષતા ઘેર શું થાય સમજાવવામાં આવશે એટલી વાત છે. એ તો પણ એનો દોષ છે, ગધેડો આકર ખાતા મરી જાય એટલે કઈ માણસને આકર ન ખાવી દાખલો આપ્યો છે થોડો મને પોતે દરવાની યોગમાં સત્ય આતા છે. સામાજ ક્યાં રહે બોલો? સામાજ નિર્મળ છે, સામાયિક આશ્રવ બંધ છે સમર નિદ્રા. અને સામાયિક ક્યાં રહેતી છે? જે ખેતરમાં, ક્યાં ગુણમાં, ક્યાં પર્યાયમાં, ક્યાં દ્રવ્યમાં, ભગવાન જાણે કોઈ આપને ક્યાં ખબર છે. સામાયિક કરીએ છીએ કે ભાઈ સામાયિક તો સમર નિદ્રા સ્વરૂપ છે. એ સમર નિદ્રા ક્યારે થાય? કે આશ્રવ બંધની ઓળખાણ હોય એનાથી રહીત થવાનો આત્મામાં પ્રયત્ન કરે ત્યારે એની દશામાં સામાયિક થાય. અને એ સામાયિક નિર્દોષ વિતરાગી પર્યાય છે, વિતરાગી દશા છે સામાયિક, એને સામાયિક કહેવાય. એ વિતરાગી દશા સંબંધ નિદ્રા કહો, મોક્ષ માર્ગ કહો, આત્માની નિર્મળ પર્યાય કહો, મોક્ષનો ઉપાય કહો. સમજાણું કાય સામાન તત્વ ને પર્યાયું પાંચ વિશેષ તત્વ મળી સાત તત્વ કહેવા જો એ સાતનો મેળ લઈ લીધો. કારણ કે એના યથાર્થ જ્ઞાનાધીન મોક્ષ માર્ગ છે એ. કેમ કે એના નવ હાથના યથાર્થ જ્ઞાનને આધીન મોક્ષ માર્ગ છે. હાથને જ્યાં યથાર્થ જ્ઞાન નથી ત્યાં મોક્ષ માર્ગ હોતો. જેવા સિદ્ધાંત કારણ કે એ બે સામાન્ય જીવ ને અજીવ તત્વો પાંચ વિશેષ પર્યાયો એના યથાર્થ શ્રદ્ધાને આધીન એની જ્યાં શ્રદ્ધાના ઠેકાણા નથી એને મોક્ષ માર્ગ હોઈ શકતો નથી. પણ એ જ્ઞાન પદાર્થ નું શ્રદ્ધાન હોય દેખો. હવે બધા જગતની વાતો અત્યારે જોડે દાપણ ને બધા ઘણી વાતો કરે ને એ અન્ન પદાર્થ નું શ્રદ્ધાન હોય કે ન હો અથવા અન્નતા હો એની હારે શું કામ થાય? બાઈ પદાર્થ સાધા નાનું આમ હોય, નાનું આમ હોય, ફલાણું આમ થાય, રોટલી આમ થાય, દાળ આમ થાય, શાક આમ થાય, વધારા આમ ને કપડું આમ થાય, સોનું આમ થાય, બીટી આમ થાય, મકાન આમ થાય, ફલાણું આમ થાય, કોળિયો આમ બહુ ખાય, ચાવી ચાવી ને પચી જાય. હવે એ તો બધું અગ્નિ આંબલ ને કોણ કરે ને આ નજર અંથા હો તો પણ કોઈને આધીન મોક્ષ મારા જ નથી એમ જાણવું. બાકી હવે પૂરી પાબે કરી દીધી.